समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो साथे आपने करी रहा छे। एमां मोक्ष अधिकार में कलश 185 सुधी आपने साध्याय कर्यो छे। कलश 185 मां ए वात आवी के હું પરમ જ્યોતિ ચૈતન્યમય સદાય છું અને એ સિવાય બીજા ચૈતન્ય લક્ષણથી ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના જે ભાવ છે તે હું નથી, તે બધા પરદ્રવ્ય છે। હવે આગળની ગાથાની સૂચના રૂપે કળશ 186 કહે છે, તો આપણે કળશ 186 લઈએ। પરદ્રવ્ય ગ્રહમ કુર્વન બધૈ તૈવ અપરાધવાન બધેતા નપરાધો ન સ્વદ્રવ્ય સંવૃતો યતિ। 186 કળશમાં કહે છે કે પરદ્રવ્ય ગ્રહમ કુર્વન અપરાધવાન બધેત એવ, જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે, તેથી બંધમાં પડે છે અને સ્વદ્રવ્ય સંવૃત યતિ અનપરાધ ન બધેત। અને જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે અર્થાત જે પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે, મગ્ન છે, સંતુષ્ટ છે, એટલે પરદ્રવ્યને ગ્રહતો નથી, એવો યતિ નિરપરાધી છે, તેથી બંધાતો નથી। જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે, જે પરદ્રવ્યને ગ્રહે છે અથવા ગ્રહણ કરે છે તે અપરાધી છે અને તેથી તે બંધમાં પડે છે, એટલે કે એને કર્મ બંધ થાય છે, એ બંધાય છે, એને ભવના ભ્રમણ થાય છે। જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે, જો પરદ્રવ્ય કઈ આત્મા ગ્રહી શકતો નથી, પરંતુ પરદ્રવ્યના લક્ષ્ય થતા જે ભાવ છે, જે વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એ સ્વભાવ ભાવથી જુદા ભાવ છે, શુભ અને અશુભ ભાવ છે, એને અહીંયા પરદ્રવ્ય કહ્યું છે। અને એવા ભાવ પ્રત્યે એને એકત્વ છે કે એ ભાવ મારા છે એમ એ પરદ્રવ્યને ગ્રહણ કરે છે। જે ભાવ ચૈતન્ય ભાવથી જુદા છે, શુભ કે અશુભ ભાવ છે, જે પુણ્ય અને પાપ ના બંધનું કારણ છે, એવા ભાવ ને પોતાના માને છે એમ એ ભાવને ગ્રહણ કરે છે, એટલે પરદ્રવ્યને ગ્રહણ કરે છે। અને એવા પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે। મૂળ વાત તો આ કરવી છે। અને એ સિવાય સંયોગમાં જે કંઈ પદાર્થો એને આવ્યા છે એ બધાનો પણ જો એ સ્વામી થાય છે એમ એનું ગ્રહણ કરે છે કે એ મારા છે, એમાં મમત્વ એકત્વ કરે છે, તો પણ એ અપરાધી છે અને એમ કરતા એને બંધ પડે છે। પણ જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે અર્થાત પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે, એમાં જ મગ્ન છે, એમાં જ સંતુષ્ટ છે, સ્વદ્રવ્ય એટલે પોતાનું સ્વરૂપ, એ પોતાના સ્વરૂપમાં જ સંતોષાઈને ત્યાં જ મગ્ન થયો છે, ત્યાં જ રહ્યો છે, એવો સ્વદ્રવ્યમાં જ સમૃદ્ધ છે, એ પરદ્રવ્યનું લક્ષ્ય કરતો નથી, પરદ્રવ્યને ગ્રહતો નથી, એ યતિ, એ મુનિ નિરપરાધી છે, તેથી તેને કર્મબંધ થતો નથી. એમ અહીંયા 186 કળશમાં કહ્યું. અને હવે પછી આ અર્થની કુમકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ આવશે. એટલે હવે જે ગાથાઓ આવવાની છે 301, 2, 3, એમાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે આ કળશ કહેવામાં આવ્યો છે. તો આ કળશનો ગુરુદેવ કાંદીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 471 કળશ 186 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે પરદ્રવ્ય ગ્રહણ કુર્વન, જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે અપરાધવાન તે અપરાધી છે, બધે તેથી બંધમાં પડે છે. શું વાત કરી દીધી? જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે બંધમાં પડે છે. પરદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા આદિ પરભાવોને જે પોતાનામાંની ગ્રહણ કરે છે એ અપરાધી છે, એટલે ગુનેગાર છે. અહીંયા તો ભાવની વાત છે, પર ભાવો એને અહીંયા પરદ્રવ્ય કહ્યું છે. અને એવા ભાવોને જે ગ્રહણ કરે છે, જે એને પોતાના માને છે, એ અપરાધી છે. શું કહ્યું? કે આ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણતરનો રાગ અને 5 મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર રત્નત્રયનો રાગ, કે જેને ધર્મી પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ છે, ગુનો છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ પરદ્રવ્ય છે. 5 મહાવ્રતનો રાગ, 5 સમિતિ, 3 ગુપ્તિનો રાગ એ પણ પરભાવ છે, એટલે પરદ્રવ્ય છે. એ પરના લક્ષ્ય થતા ભાવ છે, એ સ્વના લક્ષ્ય થતા ભાવ નથી, એટલે એ સ્વદ્રવ્ય નથી, એટલે એ પરદ્રવ્ય છે. અને એવા પરદ્રવ્યને જે ગ્રહે છે, ગ્રહણ કરે છે, એ અપરાધી છે, એટલે એને બંધ પડે છે. એને પોતાનું માનવું એ અપરાધ છે, ગુનો છે, અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. જેટલા વિકલ્પો છે એ વિકલ્પો સાથે રહેલો ભાવ, શુભ કે અશુભ ભાવ છે. એટલે બધો વ્યવહાર, સઘળો વ્યવહાર એ પરદ્રવ્ય છે. અને એને જે ભલા જાણે છે, એને જે સ્વદ્રવ્ય જાણે છે, એ ખરેખર અપરાધી છે, ગુનેગાર છે, પરદ્રવ્યને ગ્રહણ કરે છે, માટે એ ગુનેગાર છે, ચોર છે, અપરાધી છે. આ પર પદાર્થો જે સોનું, ચાંદી, જવેરાત એ બધું પરદ્રવ્ય, એ તો ક્યાંય રહી ગયું. એને ગ્રહણ કરવા વાળો બીજાનું હોય અને એને પોતાનું માને તો એ તો અપરાધી છે, એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. અહીંયા તો પર ભાવને પોતાના માને છે એ અપરાધી છે. અને વળી આગળ કહે છે કે સ્વદ્રવ્ય સમૃદ્ધ, જે સ્વદ્રવ્યમાં જ સમૃદ્ધ છે, એવો યતિ મુનિ એ અનપરાધ એટલે નિરઅપરાધી છે. અને ન બધેત એટલે તે બંધાતો નથી. જે મુનિરાજ સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ અને રમણતા કરે છે, સ્વદ્રવ્યને વિશે જ લીનતા કરે છે, પોતાના સ્વભાવમાં જ રહે છે, તે નિરપરાધી છે. અને જે પરદ્રવ્ય પરભાવને ઇચ્છતા પણ નથી, પણ નિત્ય આનંદ સહજ આનંદ સ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુપ્ત થઈ ગયા છે, એમાં જ તૃપ્ત તૃપ્ત રહે છે, એમ જ એ કૃત્ય કૃત્ય થયા છે, એ નિરપરાધી છે અને તેથી તે બંધાતા નથી, એમને બંધ પડતો નથી, પણ ભાવની વાંછા પણ નથી. મુનિને સ્વભાવને વિશે એકાગ્રતા કરી છે ત્યારે તો પરભાવ ઉત્પન્ન થતો જ નથી, પરંતુ નિર્વિકલ્પ ધ્યાનમાંથી મુનિ બહાર આવે છે અને ત્યારે જે શુભભાવ હોય છે તો એ શુભભાવની એમને વાંછા નથી, શુભભાવને પોતાનો માનતા નથી. શુભભાવ દ્વારા મને પુણ્યનો બંધ પડશે એટલે મને ઊંચી ગતિ મળશે એવો ભાવ એમને હોતો જ નથી. મુનિ એને જે બુદ્ધિ એ જુએ છે, એને છોડવા લાયક છે એમ એને જાણે છે. આ શુભભાવ આવ્યો છે તો એ પણ છોડવા લાયક છે, એ પરભાવ છે, એ પારકા ભાવ છે, એ મારો સ્વભાવ નથી. એને તૃત છોડીને પોતાના સ્વભાવ ભાવે થાય છે એટલે એવા મુનિ બંધાતા નથી, એમને કર્મનો બંધ પડતો નથી, અથવા તો કહીએ કે અતિ અલ્પ શુભ બંધ પડે છે પરંતુ શુદ્ધ ભાવમાં તરત ચાલ્યા જાય છે. જેટલો સમય શુભ ભાવમાં રહે છે એટલો સમય એમને પણ શુભનો બંધ તો પડે છે, પણ એ શુભ ભાવની રૂચિ નથી એટલે તરત જ પાછા પોતાના સ્વરૂપને વિશે મુનિ તો ચાલ્યા જાય છે, એટલે કે સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરે છે, એમ એમને સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ વર્તે છે. એવા મુનિ નિરપરાધ છે તેથી એમ કહ્યું કે બંધાતા નથી. ત્યારે અહીંયા તો વર્તમાનમાં જે કેટલાક કહે છે કે અત્યારે આ પંચમ કાળને વિશે શુદ્ધ ઉપયોગ હોય નહીં, માટે જે શુભભાવ છે જે પુણ્યબંધનું કારણ છે એ જ ધર્મ છે, આવી પણ કેટલાકની માન્યતા છે અને એવો ઉપદેશ આપે છે. એવો ઉપદેશ પણ આપે છે કે વર્તમાનમાં પંચમ કાળમાં શુદ્ધ ઉપયોગ તો હોય નહીં, શુદ્ધ ભાવ હોય નહીં, શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ હોય નહીં, એટલે જે પુણ્યના ભાવ છે એ જ ધર્મ છે. આવો તો ઉપદેશ આપે છે, આવા પ્રકારનો ઉપદેશ આપે છે. અરે શુદ્ધ ભાવને ધર્મ કહેવાય, કઈ શુભ ભાવને ધર્મ ના કહેવાય. શુભ ભાવને ધર્મ કહીએ, અત્યારે શુદ્ધ ભાવ નથી એમ કરીને શુભ ભાવને ધર્મ કહી દેવો એ તો મોટો ગુનો છે, અપરાધ છે, મિથ્યાત્વ છે, એવું હોય નહીં. શુદ્ધ ભાવ હજી પંચમકાળને વિશે હોય છે, સમ્યક દર્શન પણ હોય છે, સાતમા ગુણસ્થાન સુધીની દશા મુનિની હોય છે, નથી હોતું એમ નથી. પણ છતાંય કોઈ કાળને વિશે ધારો કે એવો વિપરીત કાળ આવે તો કઈ એમ તો ના કહી દેવાય કે શુભભાવ છે એ ધર્મ છે, જે મોક્ષનું કારણ નથી, જે બંધનું કારણ છે એને મુક્તિનું કારણ કઈ રીતે કહી દેવાય, એને ધર્મ કઈ રીતે કહી દેવાય. એટલે ગુરુદેવ કહે છે, અરે ભાઈ પુણ્ય કરીને તો તું અનંત વાર નવમી ગ્રહિક ગયો પણ ભવ ભ્રમણ મટ્યું નહીં, એટલે કે એ શુભભાવ જેના દ્વારા પુણ્યનો બંધ પડે છે એ ધર્મ નથી. પરદ્રવ્યને પુણ્યને પોતાનું માને એ પણ બંધનું કારણ છે, માટે એ અપરાધ છે અને એની સજા ચાર ગતિની જેલ છે. આગળ 472માં પારા ઉપર કહે છે કે વળી કોઈ કહે છે કાનજી સ્વામી વ્યવહારનો લોપ કરે છે, એમ કે વ્યવહારથી લાભ થાય એમ કહેતા નથી એટલે વ્યવહારનો લોપ કરે છે એમ કહે છે. એ કહે છે કે વાત સાચી છે, વ્યવહાર આવે જ છે, વ્યવહાર હોય છે, શુભભાવ સાધક જીવને આવે છે, તે હો ભલે એવો ભાવ હોય તો ભલે રહ્યો, પણ એથી કઈ ધર્મ થાય છે એ ધર્મનું કારણ છે એમ તો કેવી રીતે મનાય. એ કઈ ધર્મ કે ધર્મનું કારણ નથી, જે ધર્મનું કારણ નથી એને ધર્મનું કારણ તો ન જ કહેવાય ને. જ્ઞાની તેને પરદ્રવ્ય જાણે છે તો એ પરદ્રવ્ય જ છે, જ્ઞાની ની શ્રદ્ધા સમ્યક છે. પછી સુભાવ છે એને વર્તમાનમાં ધર્મ કહી દેવો અને એવી પ્રરૂપણા કરવી તેવો ઉપદેશ આપવો એ બધું બરાબર નથી થઈ રહ્યું. ભલે કેટલાક લોકો એવો ઉપદેશ આપે પણ એ ઉપદેશ ખોટો છે. કેટલાક સાધુ પણ એવો ઉપદેશ આપે છે પણ એ ઉપદેશ મિથ્યા છે. એવો મિથ્યા ઉપદેશ ગ્રહણ કરાય નહીં. શુદ્ધ ભાવ એ જ ધર્મનું કારણ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપનો આશ્રય કરીને એનો અનુભવ કરવો અને પછી એમાં જ લીનતા કરવી અને આગળ વધીને એમાં સ્થિરતાનો પુરુષાર્થ ભલે વર્તમાનમાં ન થાય તો કઈ નહીં, પછી થશે, જરૂર થશે. અત્યારે પૂર્ણપણે સ્થિરતાનો પુરુષાર્થ એટલે કે શ્રેણી ચડવાનું થતું નથી. સાતમા ગુણસ્થાનથી આગળ દશા નથી થતી, શ્રેણી ચડી શકાતી નથી. અત્યારે કેવળ જ્ઞાન થતું નથી અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં, તો કઈ વાંધો નહીં. પણ સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડ્યા વિના રહેતો જ નથી. એટલે એવો પુરુષાર્થ સમ્યક દ્રષ્ટિને ભલે અહીંયા છે ત્યારે ન ઉપડ્યો હોય તો કઈ નહીં, પણ સમ્યક દર્શન સહિત એ અહીંથી જાય છે તો પછી એને એવો પુરુષાર્થ ઉપડશે જ. પણ કઈ એથી શુભભાવને ધર્મ માની લેવો અને શુદ્ધનો પુરુષાર્થ ન કરવો કેમ તો ન ચાલે. અહીંયા વર્તમાનમાં પૂર્ણ દશા નથી થતી એટલે શુદ્ધ ભાવ નથી એમ પણ ન કહેવાય, અને એમ પણ ન કહેવાય કે શુભ ભાવ દ્વારા ધર્મ થાય છે એમ પણ ન કહેવાય. અરે કરોડો રૂપિયા ખર્ચીને મંદિર બંધાવે, પ્રતિમા પધરાવે, પણ એ ભાવ એ શુભ ભાવ છે, એ પરભાવ છે, એ પરદ્રવ્ય છે એમ જ્ઞાની જાણે છે અને એ ભાવોને પોતાના ગણતા નથી. એ પરભાવ છે, પારકા ભાવ છે અને એ તેને પોતાના માનવા એ તો અપરાધ છે, મહા અપરાધ છે. આ વાત આવી કે કોઈએ પ્રશ્ન કર્યો કે તો કોઈ મંદિરો બંધાવશે નહીં, પ્રતિમા પધરાવશે નહીં. તો તમે આમ કહેશો તો પછી કોઈ મંદિર પણ નહીં બંધાવે અને પ્રતિમા પણ પધરાવશે નહીં, ધર્મની પ્રભાવના નહીં થાય, એને ચિંતા થઈ ગઈ. ઘણાને આવી ચિંતા થાય છે, ઘણા લોકોને એમ ચિંતા થાય છે. તમે આવી વાત કરો તો પછી ધર્મ રહેશે નહીં, જેટલું કરે એટલું બરાબર છે અને તમે ધર્મ કહી દો, જે ધર્મ નથી એને તમે ધર્મ કહી દો, એમ જ થયો ને એનો અર્થ. અરે ભાઈ એમ કેવી રીતે કહેવાય, જે સત્ય હોય તેને જ સત્ય કહેવાય, સત્ય ન હોય તો કઈ અસત્યને સત્ય થોડું કહી દેવાય. શુભભાવ છે તો શુભભાવ છે, બંધનું કારણ છે તો બંધનું કારણ જ કહેવાય, એ ત્રિકાળ બંધનું જ કારણ છે. શુભભાવ છે એ ત્રણેય કાળે ભૂતકાળમાં પણ એ બંધનું કારણ હતું, વર્તમાનમાં પણ એમ છે ને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એ વાતમાં કઈ ફેરફાર થવાનો જ નથી. જે મંદિર બંધાવવાનો ભાવ આવ્યો, પ્રતિમા પધરાવવાનો ભાવ આવ્યો, પ્રતિષ્ઠા કરવાનો ભાવ આવ્યો, આ બધા શુભભાવ છે અને શુભભાવ તો બંધનું કારણ જ છે, પુણ્ય બંધનું કારણ જ છે, એને ધર્મ કેવી રીતે કહેવાય. એને ધર્મ કહીએ અને પછી એવી પ્રેરણા આપીએ કે હા તમે મંદિર બંધાવો એટલે તમને સમ્યક દર્શન થશે, એમ કહીએ એટલે લોકો મંદિર બંધાવશે એમ? અરે પ્રભુ તું હજી તત્વને સમજ્યો જ નથી, તત્વને તત્વની રીતે સમજ્યો જ નથી. સૌથી પહેલી શરૂઆત જ એ વાતની કરી કે છ દ્રવ્ય છે અને દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે છે, તો સ્વતંત્ર રીતે કરે છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો પછી આ જે મંદિર ને પ્રતિમા ને જે બધું જે જળ છે એ જળના કાર્યો આત્મા કરે કેવી રીતે? કોણ મંદિર બંધાવે? જળના કાર્યો એના કારણે જયારે થવાના છે ત્યારે થશે, થશે ને થશે જ, એમાં તું શું કરવા ચિંતા કરે છે? તારા સ્વરૂપનો વિચાર કરને પ્રભુ. મંદિર બંધાય છે તો એના કારણે બંધાય છે, એ જળની ક્રિયા આ ચેતન ભગવાન આત્મા કરતો જ નથી. નકામાનો એમાં એવા અભિમાનમાં રાચી રહ્યો છે કે હું મંદિર બનાવું છું ને હું પ્રતિમા સ્થાપું છું, ખરેખર તો એ પ્રતિમા પણ સ્થાપી શકતો નથી કે મંદિર પણ બંધાવી શકતો નથી. એ જયારે થવાનું છે ત્યારે એ પર્યાય એની થાય છે તો થાય છે, એનો શુભભાવ છે, એનો શુભભાવ છે અને એ વખતે થવાનો કાળ છે તો થાય છે. એ શુભભાવ કરે એટલે થાય જ એમ પણ નથી, એ પૈસા ખર્ચે તો થાય જ એમ પણ નથી. જુઓ ને, સોનગઢમાં બાહુબલીજીની પ્રતિમા આવી અને રેસ થવામાં 2 વર્ષ લાગ્યા. એ એના કાળે જયારે થવાનું હોય ત્યારે થાય. એ જળનું કાર્ય કરવાવાળા બીજા કોણ કોણ કરે? એના કાળે જે થવાનું હોય ત્યારે થાય. અને આ નકામાનો અભિમાન કરે કે હું મંદિર બનાવું ને પ્રતિમા સ્થાપું ને, કોણ કરે? આટલી સહેલી વાત હજી એની પકડમાં આવી નથી. એટલે જેને એવો સ્વભાવ આવવાનો છે તેને આવશે, અને જયારે એ પ્રતિમાની પ્રતિષ્ઠા થવાની હશે ત્યારે થશે, એ મંદિર બંધાવવાનું હશે ત્યારે બંધાશે, એ જયારે થવાનું હશે ત્યારે થશે જ. એમાં કાંઈ અટકી પડવાનું નથી, કાંઈ રોકાવાનું નથી. કોઈ કોઈના કારણે કાંઈ પણ થાય છે એમ બિલકુલ વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. મંદિર મંદિરના કાળે બંધાવવાનું હશે ત્યારે બંધાશે જ નહીં. પ્રતિમાની સ્થાપના જયારે થવાની હશે ત્યારે થશે, થશે ને થશે જ. અહીંયા અમેરિકામાં હવે મંદિરો બંધાય છે તો એનો કાળ એવો આવ્યો છે તો બંધાય છે. એમાં કોઈ કંઈ કરી દે છે એમ છે જ નહીં. માત્ર અહીંયા વસેલા જૈનો સુભાવ કરે છે મંદિર બંધાવવા માટેનો, પણ એથી કાંઈ મંદિર બંધાઈ જાય છે એમ પણ નથી. એ તો નિમિત્ત કારણ છે. એમનો સુભાવ મંદિર બંધાવવા માટેનો, અહીંયા વસેલા જૈનોનો સુભાવ એ માત્ર નિમિત્ત કારણ છે. મંદિર મંદિરના કારણે બંધાય, પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાના કારણે થાય, બધું સ્વતંત્ર રીતે પરિણમન થઈ રહ્યું છે. આ વાતને તો પકડવાની છે. તો પછી એમાં એવો ઉપદેશ આપીએ કે મંદિર બંધાવો, ખોટો ઉપદેશ આપીએ કે મંદિર બંધાવો એટલે ધર્મ થશે, તો એ ઉપદેશ આપનારને તો મિથ્યાત્વને કારણે આનંદ ભવ થશે, અને એવી પ્રરૂપણા કરવાવાળાને, એવી અનુમોદના કરવાવાળાને અને એવી માન્યતા કરવાવાળાને પણ મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ થશે, એને પણ એમ જ થશે. એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી. શુભભાવ દ્વારા કઈ મંદિર બંધાતું નથી. શુભભાવ શુભભાવના સ્થાને છે. મંદિર કે પ્રતિમા છે એના કાર્યો એ જડ છે, જડના કાર્યો જડના કારણે થાય છે. અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જયારે મંદિર બંધાવવાનું હોય ત્યારે કોઈકના શુભભાવ હોય તો હોય. એટલે આ પ્રશ્ન જે છે એને તો ખૂબ સારી રીતે સમજવા જેવો છે, ઘણી બધી અપેક્ષાથી સમજવા જેવો છે. ઘણા લોકો કહે છે કે આ શાસ્ત્ર તમે નહીં સાચવો તો પછી શાસ્ત્રોનો નાશ થઈ જશે, જૈન ધર્મનો નાશ થઈ જશે. આવું પણ કહે છે કે આ બધું જે છે એ બધું સાચવવું જોઈએ, આપણે આ બધું અમૂલ્ય વારસો મળ્યો છે અને સાચવશું નહીં તો એનો નાશ થઈ જશે, તો જૈન ધર્મનો નાશ થઈ જશે. વ્યવહારથી એમ કહેવાય, ઉપચારથી એમ કહેવાય, એ પ્રત્યે આપણને આદર છે એટલે આપણે એમ કહીએ કે આ બધાને આપણે સાચવવા જોઈએ, એ ઉપચારથી કહેવાય. પણ ખરેખર તો જૈન દર્શનનો કાંઈ એનાથી નાશ થઈ જાય એમ બને નહીં, જૈન ધર્મનો નાશ થઈ જાય એવું બને નહીં. જૈન દર્શન તો આત્માનું સ્વરૂપ છે, એનો નાશ ક્યાંથી થાય ભાઈ? એનો નાશ ન થાય. 3 કાળમાં જૈન ધર્મનો નાશ થઈ શકે જ નહીં, ક્યારેય થયો નથી, થાય નહીં. જૈન ધર્મ સનાતન છે, અનંત કાળથી છે. જ્યારથી જીવ છે ત્યારથી જીનેશ્વર છે, ત્યારથી જીનવાણી છે, અને ત્યારથી જ જૈન દર્શન છે. જૈન દર્શન એ કોઈ વાળો સંપ્રદાય નથી, કોઈએ બનાવેલી વસ્તુ નથી, કોઈએ ઉપદેશ આપ્યો છે માટે જૈન ધર્મ છે એમ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ તો જેણે આરાધ્યું છે, જેણે પ્રાપ્ત કર્યું છે, એના અંતરમાંથી એવો માર્ગ આવે છે તો આવે છે. અહીંયા કે છે, ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ તને ખબર નથી, મંદિર તો એના કાળે એના કારણે થાય છે, એને કોણ બંધાવે? અને ધર્માત્માને એવો રાગ આવે ના રહેતો પણ નથી. ધર્માત્માને એવો રાગ આવે છે, શુભભાવ આવે છે, પણ છતાં પણ એ શુભભાવ છે તે અપરાધ છે. જો ગુરુદેવ એ તો વાત કહે જ છે, અને ગુરુદેવના પ્રવચનમાં તો ઘણી વાર એ વાત આવે છે કે ભગુતમલજી 8 લાખ રૂપિયા, બેંગ્લોર વાળા ભગુતમલજી 8 લાખ રૂપિયા આપ્યા, અને બીજા 4 લાખ રૂપિયા આપ્યા, અને પછી મંદિર બંધાવ્યું ને આ બધું વર્ણન કરીને પછી છેવટે ગુરુદેવ એમ બોલે કે બધું ધૂળ છે પણ. અને એ ભગુતમલજીને સામે કેટલી વાર એ વાત તો એમણે કરી. તેથી શું થયું? મંદિર બંધાવવાનું હતું તો બંધાયું, ભગુતમલજી જેને પોતાના પૈસા માનતા હતા એ પોતાના પૈસા 8 લાખ રૂપિયા એ નિમિત્તે ખર્ચાવાના હતા, જવાના હતા તો ગયા, એમને સુભાવ એવો આવવાનો હતો તો આવ્યો. આ બધું ક્રમબદ્ધ જે પ્રમાણે થવાનું એ રીતે થાય છે, જે રીતે થવાનું હોય એ રીતે જ થાય છે. એથી કઈ ખોટો ઉપદેશ અપાય, ખોટી શ્રદ્ધા કરાય. 3 વર્ષ પહેલા એલએમાં ગુરુદેવની જન્મ જયંતિ વખતે આવો કઈ પ્રશ્ન થયો, કોઈકે પૂછ્યું કે મંદિર બંધાવ્યું હોય, પ્રતિમાની સ્થાપના કરી હોય આપણે, અને ત્યાર પછીથી કરનારને પછીથી પાછળ કેટલાય વર્ષો સુધી પછી એની પૂજા વગેરે થાય તેનું ફળ તમે કીધું, એ ફળ તો એને તો ક્યાંથી મળે, અને પછી કોઈ અસાપના કે કંઈ પણ કરે તો એનું પાપ મેં કીધું એ પણ એને ન લાગે, એમાંથી કાંઈ એને ન થાય, એને જયારે શુભભાવ કર્યો અને પ્રતિષ્ઠા કરી એનો પુણ્ય બંધ પડ્યો એથી વાત પૂરી થઈ ગઈ, એથી વિશેષ એને પુણ્યથી વધારે બીજું કંઈ થાય નહીં, ધર્મ નથી. આવી વાત કરી એટલે એક બેન ઉભા થઈ ગયા કે તમે આ શું વાત કરો છો, પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાથી તો સમ્યક દર્શન થાય ને, તમે આ શું વાત કરો છો, તમે તો અમને અધર્મમાં નાખી દો, તમે તો અમને અધર્મમાં નાખી રહ્યા છો. મેં કહ્યું ગુરુદેવે આ કહ્યું છે, હું મારી વાત નથી કરતો. અને જુઓ અહીંયા પણ એ વાત આવી, મંદિરના કારણે મંદિરનો બનવાનો જે કાળ હોય ત્યારે એ બને, અને એ શુભભાવ છે, અને એવા શુભભાવ દ્વારા પુણ્યનો બંધ થાય પણ સમ્યક દર્શન ન થાય, સંકિત ન થાય. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ માર્ગ બહુ સૂક્ષ્મ છે, લોકોને જૈન પણ શું છે એની પણ હજી ખબર નથી. અહીંયા કહે છે પરદ્રવ્યને, વ્યવહારના વિકલ્પને જે ગ્રહતા નથી. પરદ્રવ્ય એટલે આ વસ્તુ પદાર્થોની વાત નથી, એ તો ગ્રહી શકાતો નથી, પણ આ વિકલ્પ આ શુભભાવ એને પણ જે ગ્રહતા નથી, એવા એ યતિ. યતિ એટલે અહીંયા અર્થ એવો થાય છે કે જે મુનિ ખરેખર તો યતિનો અર્થ એવો થાય છે કે જે મુનિ આ ભાવે મોક્ષે જનાર છે, ચરમ શરીર છે, એને એક અપેક્ષાથી યતિ કહેવામાં આવે છે, એવો એક અર્થ થાય છે. અત્યારે વર્તમાનમાં પંચમકાળના વિશે આપણે કેટલીક વખત એવા રીતધારી મુનિને કોઈક અપેક્ષાએ ક્યાંક એમને યતિ કહેવામાં આવ્યો હોય તો બરાબર છે, પરંતુ એક અર્થ એવો થાય છે યતિનો કે જે ચરમ શરીરી છે તે યતિ છે. એટલે હવે આ છેલ્લું શરીર છે. અહીંયા તો બીજી વાત લેવી છે, યતિ એટલે અહીંયા મુનિની વાત કરવી છે, એટલે અહીંયા આપણે સામાન્ય અર્થ લઈએ છીએ, યતિ એટલે મુનિરાજ છે એની વાત છે. તો એવા મુનિરાજને વ્યવહારનો વિકલ્પ આવે પણ એને આદર નથી, વ્યવહારનો વિકલ્પ શુભભાવનો વિકલ્પ આવે એનો એને આદર નથી, એનાથી લાભ છે અથવા એ પોતાની ચીજ છે એમ એ માનતા નથી, આવા મુનિ સંત નિરપરાધી છે, એમને બંધન નથી. જે અલ્પબંધ થાય છે તેને સ્વભાવની દ્રષ્ટિની મુખ્યતામાં ગણવામાં આવતો નથી, અલ્પબંધ થાય છે પણ એને એ સ્વભાવની દ્રષ્ટિ એની મુખ્યતામાં એને ગૌણ કરી દેવામાં આવ્યો છે, એટલે કે એને ગણવામાં આવતો નથી, એટલે એમ કહેવામાં આવ્યું કે એમને બંધન નથી, પુણ્યનો બંધ તો પડે છે પણ મુખ્યતા શેની છે, સ્વરૂપની દ્રષ્ટિની મુખ્યતા છે, એટલે જે બંધ પડે છે એને ગૌણ કરીને એમ કહી દીધું કે એમને બંધ પડતો નથી, કેમ કે મિથ્યાત્વ ગયા પછીથી હવે એવા બંધ પડતા જ નથી કે જેને કારણે ભવના ભ્રમણ થાય. સમ્યક દર્શન થયા પછીથી કૃપાળુદેવે જેમ કહ્યું છે તેમ વધારેમાં વધારે 15 ભવ થાય, એથી વધારે ભવ થતા જ નથી. મોટાભાગના જીવો તો 2-4-5 ભવમાં એ પોતે પોતાનું કલ્યાણ કરી લે છે, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે જાય છે. વર્ષની વાત નથી, ભવની વાત છે. સમ્યક દર્શન થયા પછીથી કોઈ 4 ભવ, કોઈ 5 ભવ, કોઈ 6 ભવ, થોડાક ભવમાં જ એ પોતે મોક્ષે જાય છે, વધારેમાં વધારે 15 ભવ તો ગયા છે. એટલે સમ્યક દર્શનની મુખ્યતાથી વાત કરતા હોઈએ ત્યારે પછી જે મિથ્યાત્વ ગયા પછી જે અલ્પબંધ પડતા હોય એને ગૌણ કરી અને એમ કહેવામાં આવે કે એમને બંધ પડતો નથી. અહીંયા કહે છે કે સ્વદ્રવ્ય જે આત્મા એમાં રાગ નથી, એમાં રાગ નથી, તેથી સ્વભાવ દ્રષ્ટિવંત મુનિરાજને બંધન નથી. ભગવાન આત્મામાં તો ક્યાંય રાગ નથી, કોઈ વિભાવ નથી, એટલે એના એની દ્રષ્ટિ કરીને રહ્યા છે એવા સ્વભાવ દ્રષ્ટિવંત એવા મુનિરાજને એ બંધ નથી. ક્યારેક કિંચિત રાગ અને બંધ થાય છે તો તે સ્વભાવની દ્રષ્ટિમાં ગૌણ છે, કેમ કે ધર્મી એને પરદ્રવ્ય જાણે છે, એને પોતાનો સ્વભાવ જાણતા નથી, પોતાનું સ્વ તરીકે એને જાણતા નથી, એને એ ત્વરાથી છોડે છે. તો આ રીતે આપણે અહીંયા કળશ 186 પૂરો કરીએ છીએ. હવે કુમકુંદાચાર્ય ભગવાન ગાથા 301, 302, 303 કહે છે, એમાં હવે આ જ વાત આવવાની છે. તો આપણે ગાથા 301, 302, 303 લઈએ. તે આ દીન પરાધાન યહ કરોતિ સતુ સંકિતો ભ્રમતિ મા બધ્યે કેનાપી ચૌર ઇતિ જને વિચરન યો ન કરોત્યપરાધાન સ ની સંસ્તુ જનપદે ભ્રમતિ નાપી તસ્ય બુદ્ધિ યો ચિંતત ઉત્પદ્યતે કદાચિત એવમ સ્મિ સ અપરાધો પ્રત્યેહમ તુ સંકિત ચેતયિતા યદિ પુનઃ નિરપરાધો નિસંકો અહમ ન બધ્યે. ત્રણ ગાથા સાથે લીધી છે. ગુજરાતીમાં ગાથાઓ છે. અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે, કે લોકમાં ફરતા રખે કો ચોર જાણી બાંધશે. અપરાધ જે કરતો નથી નિશંક લોક વિશે ફરે, બંધાવ હું એવી કદી ચિંતા ન થાય તે હને. તેમ આત્મા અપરાધી હું બંધાવું એમ સશંક છે, ને નિરપરાધી જીવ નહીં બંધાવું એમ નિશંક છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે, તે યાદીન અપરાધાન કરોતી, જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે તે લોકમાં ફરતા રખે બને કોઈ ચોર જાણી બાંધશે પકડશે. સ તુ જને વિચરન મા કેન અપી ચોર ઇતિ બધ્યે. જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે તે લોકમાં ફરતા રખે મને કોઈ ચોર જાણી બાંધશે પકડશે એમ શંકા કરે છે. સંતિ ભ્રમતિ, એ શંકા સાથે એ ફરે છે. જે ચોરી આદિ અપરાધ કરે છે એ જ્યારે લોકમાં ફરે છે ત્યારે એને શંકા હોય છે. શું શંકા હોય છે? કે મને કોઈ ચોર જાણીને પકડશે બાંધશે. ય અપરાધાન ન કરોતી સ તુ જનપદે નિશંક ભ્રમતિ. અને જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, એને કોઈ શંકા નથી. જે અપરાધ નથી કરતો એને કોઈ શંકા નથી. જે અપરાધ કરે છે એને બંધાવાની પકડાવાની શંકા રહે છે, એવી ચિંતા રહે છે. પણ જે પુરુષ અપરાધ કરતો નથી એ તો નિશંક ફરે છે, એને કોઈ ચિંતા નથી, કોઈ શંકા નથી. કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. યદ તસ્ય બધું ચિંતા ક કદાચિત અપી ન ઉત્પદ્યતિ, એવી એને બંધાવાની ચિંતા ક્યારેય ઉપજતી જ નથી, એવી થતી જ નથી. એવી રીતે અપરાધી આત્મા એવમ ચેતયતા સા અપરાધ અસ્મિ, હું અપરાધી છું, બધે તું અહમ સંકિ યદિ પુન નિરપરાધ અહમ ન બધે નિસંક. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ, બંધાઈશ એટલે કર્મથી બંધાઈશ, એમ શંકિત હોય છે એટલે એમ શંકાશીલ હોય છે. અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવું એમ નિશંક હોય છે. પહેલા જે અપરાધ કરે છે, જે ચોરી આદિ અપરાધ કરે છે એનું ઉદાહરણ આપ્યું, અને પછી એના ઉપરથી એમ કહ્યું કે એવી રીતે અપરાધી આત્મા પણ શંકાશીલ હોય છે, એ શંકા સહિત હોય છે, કેમ કે એ અપરાધી છે. કઈ રીતે અપરાધી છે? અહીંયા તો એ અપરાધ કઈ રીતે છે? તો કે જે પરને પોતાના માને છે, પર ભાવને પોતાના માને છે, એવો જે અપરાધ કરે છે એને બંધાવાની શંકા હોય છે, એને કર્મ બંધ પડવાની શંકા રહે છે. અને જો નિરપરાધી આત્મા છે, નિરપરાધી આત્મા છે એટલે કે પરભાવને પોતાના માનતો નથી, પારકા ભાવને પોતાના માનતો નથી, તો હું નહીં બંધાવું એમ નિશંક હોય છે. કેમ કે જો 301, 302, 303 ગાથાની અગાઉ 300ની ગાથામાં કુમકુંદાચાર્ય ભગવાને બધા પરભાવોને પારકા જાણી અને ત્વરાથી છોડવાની વાત કરી હતી. 300 ગાથાની અંદર જે વાત કરી હતી ને એના અનુસંધાનમાં આ તો ગાથાઓ આગળ ચાલી રહી છે. મૂળ ગાથા 300ના અનુસંધાનમાં ચાલી રહી છે. વચ્ચે અમૃતચંદ્રાચાર્ય ભગવાને બે કળશ મૂક્યા, એમાં 185મો કળશ એ 300મી ગાથા ના જેવા ભાવ હતા એવા ભાવનો મૂક્યો, અને 186મો કળશ હવે પછી જે 301થી શરૂ કરીને ગાથાઓની હતી એની સૂચના રૂપે મૂક્યો. પણ આપણે માત્ર કુમકુંદાચાર્ય ભગવાનની ગાથાનો જ વિચાર કરીએ તો 300મી ગાથામાં જે ભાવ હતા એના અનુસંધાનમાં જ આ આગળ વાત ચાલે છે. એમાં એ વાત આવી હતી કે જે ડાયો છે, હોશિયાર છે, સુબુદ્ધિ છે, ન્યાયવાન છે, એવો જે જીવ છે એ સમસ્ત પરદ્રવ્યોને પોતાના કરતો નથી, પોતાના નિજ ભાવને જ, પોતાના શુદ્ધ ભાવને જ પોતાનો જાણી અને ગ્રહે છે, અને બાકી બધા ભાવોને તો એ છોડે છે. સર્વ ભાવોને પારકા જાણીને કયો જ્ઞાની જે પોતે પોતાને શુદ્ધ જાણે છે કે પરભાવોને મારા છે એમ બોલે, એ રીતે તો ગાથા આવી. એટલે ત્યાં એ વાત તો આવી જ ગઈ કે પરભાવને તો છોડે જ છે, પરભાવને પારકા જાણીને છોડે છે. એટલે એમાં તો એમ પ્રશ્ન કરી અને એ ગાથા તો મૂકવામાં આવી કે પરભાવ છે એને મારા છે એમ કયો જ્ઞાની કહેશે? કોઈ જ્ઞાની એમ નહીં કહે. પરભાવને પોતાના કયો જ્ઞાની કહેશે? જે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે એવો જ્ઞાની એ પરભાવને મારા છે એમ નહીં કહે. એટલે એમાં એ વાત આવી ગઈ કે પરભાવને પોતાના માનતો જ નથી, જ્ઞાની પરભાવને પોતાના માનતો જ નથી. એટલે હવે અહીંયા આ 301થી શરૂ કરીને જે ગાથાઓ કહી, એ ત્રણ ગાથાની અંદર એ પરભાવ જે પોતાના છે જ નહીં એને ગ્રહે તો એ અપરાધી થઈ જાય છે, એને ગ્રહતા અપરાધી થાય છે. એટલે એવા એ ભાવને ગ્રહનારો જે અપરાધી છે એને શંકા પડે કે હું બંધાઈશ, એને શંકા પડે. પણ જે નિરપરાધી છે, જે પરભાવોને પોતાના માનતો જ નથી, એ તો નિશંક છે, એને તો કોઈ શંકા નથી, એને બંધાવવાની શંકા જ નથી, હું નહીં બંધાવું એમ એ નિશંક હોય છે. હું સરસ રીતે વાત સમજાવી છે. ટીકામાં અહીંયા કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન વિસ્તાર કરીને વાત સમજાવે છે. જેમ આ જગતમાં જે પુરુષ પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે કેવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે. આ જગતમાં જે પુરુષ પરદ્રવ્ય પારકું દ્રવ્ય બીજાનું દ્રવ્ય બીજાની ચીજ વસ્તુ એનું ગ્રહણ કરવું જેનું લક્ષણ છે એવો ચોરીનો ભાવ એવો એ દોષ એવો એ અપરાધ એ કરે છે એને પોતે બંધાશે પકડાશે એવી શંકા થાય છે. અને જે અપરાધ કરતો નથી એને કાંઈ બંધની શંકા થતી નથી. તેવી રીતે આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે. અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી એવો નિયમ છે. શું કહ્યું? તેવી રીતે આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. પરદ્રવ્યનું ગ્રહણ પરભાવ નું ગ્રહણ એ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. એવો અપરાધ ક્યારે કરે છે? કેવી રીતે કરે છે? તો કે એ અશુદ્ધ વર્તતો થકો એ વિભાવ ભાવે વર્તતો થકો એ પરદ્રવ્યના ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. પારકાના ભાવને ગ્રહે છે એ અપરાધ છે. પરભાવને ગ્રહણ કરવા એ અપરાધ છે. પરના લક્ષે થતા ભાવને ગ્રહણ કરવા એને અપરાધ કહ્યું. અને એવો અપરાધ જે કરે છે એને કર્મથી બંધાવાની શંકા થાય છે. અને જે શુદ્ધ વર્તતો થકો એવા પરભાવનું ગ્રહણ કરતો જ નથી એવો કોઈ અપરાધ કરતો નથી એને કર્મથી બંધાવાની શંકા થતી નથી એવો નિયમ છે. માટે સર્વથા સર્વપારકા ભાવોના પરિહાર વડે અર્થાંત પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરઅપરાધપણું થાય છે. નિરઅપરાધપણું એટલે અપરાધ રહિતપણું. નિરઅપરાધપણું એટલે અપરાધ રહિતપણું, અપરાધ વિનાની દશા, જેમાં કોઈ અપરાધ ન થાય એવી દશા. એ ક્યારે થાય? કેવી રીતે થાય? તો કે છે કે સર્વ પારકા ભાવોના પરિહાર વડે, સર્વ પરભાવોનો પરિહાર કરતા. પરિહાર કરવો એટલે એવા ભાવોને છોડવા, એવા ભાવો ઉત્પન્ન ન થાય એમ વર્તવું. પરભાવો વિભાવ ભાવો વિકારી ભાવો મારા છે, રાગ મારો છે, સુભાવ મારો છે, એવું થાય જ નહીં. એવું ક્યારે ન થાય? જયારે એ સ્વભાવ ભાવે વર્તે ત્યારે એમ થાય. એક વખત પોતાના શુદ્ધ સ્વભાવનો અનુભવ થાય પછીથી આખી દિશા બદલાઈ જાય છે, બધું પલટાઈ જાય છે. પછી ક્યારેય એને એમ નથી થતું કે આ સ્વભાવ છે તે મારા છે અને સારા છે. પછી એને ક્યારેય એમ નથી થતું. અરે ગમે તેવો ઉત્કૃષ્ટ સ્વભાવ હોય ને તો પણ એને માટે એને એમ નથી થતું કે એનાથી મને ધર્મ થશે, એને લીધે થઈને મને કંઈક સારા ઊંચ પદ મળશે એમ નથી થતું. એની એને રૂચિ નથી થતી. એને શુદ્ધ ભાવનું જ, એને શુદ્ધ ભાવનું જ ગ્રહણ કરવું થાય. શુદ્ધ ભાવમાં જ રૂચિ થાય, શુદ્ધ ભાવની જ દ્રષ્ટિ રહ્યા કરે, એવી જ એની પરિણતિ રહે છે. એટલે કહે છે કે જે નિરપરાધપણું કઈ રીતે થાય? તો કે સર્વ પારકા ભાવોના પરિહાર વડે થાય. શુદ્ધ આત્માને ગ્રહણ કરે અને સર્વ પરભાવોને છોડે. એક ચૈતન્ય ભગવાન આત્માને ગ્રહણ કરે, એક ચૈતન્ય ભાવ જ્ઞાન દર્શનનો ભાવ એ જ હું છું અને અન્ય સર્વ ભાવોને છોડે તો નિરપરાધપણું થાય. એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે. ભાવાત્મા પંડિતજી કહે છે, જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય. એને એવો ભય પણ લાગે, એને ડર પણ લાગે. જે ચોરી કરે છે જે ચોરી કરે છે, અપરાધ કરે છે, એ હંમેશા એ એવા ભયમાં જ રહ્યો હોય. ભલે બહારથી આપણને એમ લાગે કે ડરતો નથી, પણ ના, અંદરમાં તો એ ડરતો જ હોય. અપરાધ કરે છે અને ડરે નહીં, ભયભીત ન હોય, શંકાશીલ ન હોય, એમ બને છે. બહારમાં એ ભલે ગમે તેમ દેખાય, પણ એને અંદરમાં એમ હોય જ. પણ નિરપરાધ છે, એને કાંઈ ભય નથી હોતો, એને કાંઈ શંકા નથી હોતી. તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે, કેવો અપરાધ? પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે એટલે અહીંયા પરદ્રવ્ય એટલે પારકી વસ્તુ ને લેવાની વાત નથી, પરભાવ, પરભાવના ગ્રહણરૂપ અપરાધ. પરભાવ એટલે પોતાના સ્વભાવ ભાવથી જુદા અન્ય જે ભાવ છે તે બધાય, જેમાં ચૈતન્યના પરિણામ નથી, એ બધા ભાવ એ અપરાધ ભાવ છે. એ બધા ભાવને અપેક્ષાથી તો જળ ભાવ કહી દીધા, કેમ કે એ ભાવ આત્માને લક્ષે નથી થતા. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા ભાવ ઉત્પન્ન થાય, એટલે એવા પરભાવને ગ્રહણ કરવા એ અપરાધ છે. અને એવો અપરાધ કરે તો એને પછી બંધની શંકા થાય જ. જો પોતાને શુદ્ધ અનુભવે અને પરને ન ગ્રહે તો બંધની શંકા શા માટે થાય, એટલે કે ન થાય. માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું અને ત્યારે જ નિરપરાધ થવાય છે, ત્યારે જ નિરપરાધ થવાય છે. આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના કેટલાક અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પારા નંબર 474, ગાથા 301-303, ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે લોકમાં જે પૈસા, કપડા, દાગીના ઇત્યાદિ પરવસ્તુની ચોરી કરે છે તે અપરાધી છે, એ ગુનેગાર છે. અને તેને એવી શંકા હોય છે, કેવી શંકા હોય છે કે મને કોઈ પકડશે, બાંધશે, બંધનમાં નાખશે, જેલમાં નાખશે, એવી એને શંકા થાય છે. પરંતુ જે આવો અપરાધ કરતો નથી તે નિર્ભય રહે છે, તેને બંધનની શંકા થતી નથી. આ તો દ્રષ્ટાંત છે. હવે આ દ્રષ્ટાંત ઉપરથી કહે છે કે તેવી રીતે આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે, તેને જ બંધની શંકા થાય છે. અને જે શુદ્ધ વર્તતો થકો, અપરાધ કરતો નથી, તેને બંધની શંકા થતી નથી, એવો નિયમ છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે. પાના નંબર 475 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જોયું, કહે છે આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો અપરાધી છે. આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો અપરાધી છે. અશુદ્ધ ભાવ જે વર્તે છે, પરિણમે છે, તો એ અપરાધી છે. અશુદ્ધતા એટલે વિકાર, રાગ, એ પરદ્રવ્ય છે. તેથી અશુદ્ધતામાં, પરદ્રવ્યમાં વર્તતો થકો જીવ અપરાધ કરે છે. અશુદ્ધ વર્તતો થકો આત્મા અપરાધી થાય છે. દયા, દાન, ભક્તિ આદિના જે શુભભાવ થાય છે તે પરભાવ છે, વિભાવ ભાવ છે, એટલે એ પરદ્રવ્ય છે. અને તેમાં એકત્વ બુદ્ધિથી જે વર્તે છે, તેમાં એકત્વ બુદ્ધિથી વર્તે છે, એટલે કે એ ભાવ મારા છે, એ સારા છે, એ ઈષ્ટ છે, એવી એકત્વ બુદ્ધિથી જે વર્તે છે અથવા તે ભાવ મારી ચીજ છે એમ જે માને છે તે અપરાધી છે. સમ્યક દ્રષ્ટિને કિંચિત અશુદ્ધતા થાય છે, ક્યારેક એને પણ અશુદ્ધતા થાય છે, નથી થતી એમ નહીં, પણ તેમાં તે એકત્વપણે વર્તતો નથી. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં આ ફેર છે. સમ્યક દ્રષ્ટિને શુભભાવ આવે અને મિથ્યા દ્રષ્ટિને શુભભાવ આવે, તેમાં આટલો ફેર છે. મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ છે એનું કરતાપણું છે, એનું કરતાપણું છે અથવા એનું સ્વામીપણું છે. જયારે સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ છે તો એનો એ કરતા કે સ્વામી થતો નથી. અજ્ઞાની રાગમાં એકત્વપણે વર્તે છે અને તેથી તે અપરાધી થાય છે. જયારે જ્ઞાની રાગને માત્ર જાણવા દેખવા વાળો થાય છે, એમાં એકત્વપણે નથી વર્તતો, તેથી તે નિરઅપરાધી થાય છે. આગળ કહે છે કે દયાદાન વ્રત આદિના ભાવ એ સારા છે, ભલા છે, મારા છે એમ માનીને જે વર્તે છે તે અપરાધી છે. શુભ ભાવ ને પોતાનો માનવો, સારો માનવો એ અપરાધ છે. કેમ અપરાધ છે? કેમ કે એ પોતે ભગવાન આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે. એને શુદ્ધ ભાવ હોય, પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એ શુભ કે અશુભ ભાવ છે. પોતાના સ્વરૂપમાંથી એ ચ્યુત થયો એટલે એ જ અપરાધ થઈ ગયો. સ્વરૂપમાંથી ચ્યુત થયો છે અને બહારમાં રખડે છે એ અપરાધ છે. પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ બહારમાં ફેરવે છે, બહારમાં એ લક્ષ કરે છે અને જે ભાવ થાય છે એ બધું અપરાધ છે. એમાં સ્વરૂપમાંથી ચ્યુત થયો ત્યાંથી જ એની ભૂલ થઈ ગઈ, ત્યાંથી જ અપરાધ શરૂ થયો. ચોરો ચોર ચોરી કરવાનો નિર્ધાર કરીને નીકળ્યો ઘરમાંથી બહાર, ત્યાંથી જ એને અપરાધ કરવાની શરૂઆત થઈ ગઈ એમ કહેવાય. પછી એ ચોરી કરે, ચોરી કરીને ભાગે, એમાં મારામારી પણ કરી નાખે. આવું જ કંઈક જીવનું થાય છે. આ જીવ અનાદિનો પોતાના સ્વરૂપથી ચ્યુત થયેલો જ છે, સ્વરૂપમાં ગયો જ નથી. એટલે બહારમાં એ પોતાના ઉપયોગને ફેરવે છે, રખડાવે છે અને એમ કરતા કે વિભાવ ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે. આ એનો અપરાધ છે. પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ જ અપરાધ છે. કેમ કે આત્મા તો ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ છે, જ્ઞાનનો દરિયો છે, સુખનો સાગર છે. એને છોડી એને આ પુણ્ય પાપના ભાવે એને પોતાના માનીને પુણ્ય પાપના ભાવે થાય અને પાછો પુણ્ય પાપના ભાવને પોતાના માનીને પુણ્ય પાપના ભાવે વર્તે છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ઘરમાં અમૃત કુંભ ભર્યા હોય એને છોડી અને બહારમાં ગટરનું પાણી પીવા જાય એવો આ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અંતરમાં ચૈતન્ય પ્રકાશનો પુંજ ભગવાન આત્મા પોતે છે એને છોડી અને પુણ્ય પાપના ભાવને પોતાના માની અને એવા ભાવે જે થાય છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, અપરાધી છે, પાપી છે. જો અહીંયા તો પુણ્યના ભાવ હોય તો પણ એને પાપી કહ્યો. એટલા માટે પાપી કહ્યો કે પોતાની લક્ષ્મીને છોડીને બહાર આવ્યો છે અને વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, જેથી એને બંધ થાય છે અને એ બંધને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે ભાઈ આ રાગ આદિ જે પરદ્રવ્ય છે તેને પોતાના માનવા એ અપરાધ છે અને તેની સજા બંધન છે, કર્મનું બંધન. એ કેવી સજા છે? તો કે ચાર ગતિની જેલ છે. ગુરુદેવે એને ચાર ગતિની જેલ કહી. ચાર ગતિમાં એને રખડવાનું થશે, ચાર ગતિમાં જ એ ફર્યા કરશે, એ મુક્ત નહીં થાય, જેલ છે. અર્હંત પરમાત્માને જેમાંથી અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ અંદર થાય છે એવી જ્ઞાન અને આનંદની શક્તિ દરેક આત્મામાં પૂર્ણ પડેલી છે. તે ક્યાંય બહારથી પ્રગટ થાય છે એમ નથી, એ અંદર શક્તિ વિદ્યમાન છે. એ વિદ્યમાન પડેલી જે શક્તિ છે તે અર્હંત દશામાં પ્રગટ થાય છે, એ બહારથી કંઈ આવતી નથી. અર્હંત ભગવત પરમાત્માને જે કેવળ જ્ઞાન થયું છે, જે અનંત જ્ઞાન થયું છે, અનંત આનંદ પ્રગટ થયો છે, અનંત સુખની દશા થઈ છે, એ બધું અંદરમાં પડેલું છે, એ આત્મામાં પડેલું છે, એ બહારમાં વ્યક્ત થયું છે. સદા ભગવાન આત્મા છે. જે એવો પુરુષાર્થ કરે છે એને એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સુખની પ્રાપ્તિ થાય જ છે. અને અનંત જીવોએ એમ એ રીતે એ પ્રાપ્તિ કરી છે. આ તો રાજમાર્ગ છે, કોઈ નવો માર્ગ નથી. અનાદિનો આવો ધર્મનો રાજમાર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.